आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक पंडित टोडरमल जी रचित मोक्ष मार्ग प्रकाशक नो नवमो अधिकार। नवमा अधिकार मा तत्वार्थ श्रद्धान ना लक्षण। तत्वार्थ श्रद्धान लक्षण मा अव्याप्ति अतिव्याप्ति असंभव दोष नो परिहार એ ચાલે છે। તત્વાર્થ શ્રદ્ધાન લક્ષણમાં તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ વાત કરી, એમાં એ લક્ષણોમાં એ અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ કે અસંભવ એવો દોષનો પરિહાર એ આપણે કરી રહ્યા છીએ। એમાં આગળ વિષય કષાય આદિક વખતે પણ સમ્યક વિને તત્વાર્થ શ્રદ્ધાન ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ। પુસ્તકમાં પાનું 325 નવમો અધિકાર 15મી આવૃત્તિમાં પાના નંબર 325 ઉપર વિષય કક્ષાએ વખતે પણ સમ્યક્તિને તત્વ શ્રદ્ધાન કઈ રીતે છે એ અહીંયા પ્રશ્ન કરી અને પંડિતજી ઉત્તર આપે છે। પ્રશ્ન છે, જે કાળમાં સમ્યક દ્રષ્ટિ વિષય કષાયોના કાર્યોમાં પ્રવર્તે છે તે કાળમાં તેને સાત તત્વોનો વિચાર જ નથી, તો ત્યાં શ્રદ્ધાન કેવી રીતે સંભવે? અને સમ્યક્ત્વ તો તેને રહે જ છે, માટે એ લક્ષણમાં અવ્યાપ્તિ દૂષણ આવે છે। એને શ્રદ્ધાન તો બરાબર રહે છે, સમ્યક્ત્વ તો રહે છે, એટલે એનો અર્થ એમ થયો કે એ વખતે આ લક્ષણ ન હોય, એટલે આ લક્ષણ ન હોવું એનો અર્થ કે અવ્યાપ્તિ દૂષણ આવે છે। આ લક્ષણ તમે જે બતાવ્યું તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શન, તત્વાર્થ શ્રદ્ધાન સમ્યક દર્શનમ જે લક્ષણ બતાવ્યું તત્વની શ્રદ્ધા, એ લક્ષણ બરાબર લાગતું નથી, કેમ કે એ લક્ષણ ન હોવા છતાં પણ અમને તો એમ લાગે છે કે એને સંકિત તો છે, સંકિતીને, કેમ કે જે કાળે એને વિષય કસાયો બુદ્ધિ રહી છે એ વખતે પણ એને સંકિત છે, તો આ લક્ષણ એ વખતે નથી દેખાતું, એટલે અવ્યાપ્તિ દૂષણ એમ લાગે છે। અહીંયા ઉત્તર આપ્યો છે પંડિતજી, કહે છે કે વિચાર છે તે તો ઉપયોગને આધીન છે। આપણે ગઈ વખતે આ કર્યું છે પણ થોડું રિવિઝન થાય એટલા માટે લઈએ છીએ। વિચાર છે તે તો ઉપયોગને આધીન છે। વિચાર કેવી રીતે થાય? વિચાર મન દ્વારા થાય, અને મન જ્યાં જોડાય તેનો વિચાર થાય, એટલે કે એનો ઉપયોગ જેની સાથે જોડાય તેનો વિચાર થાય, એટલે એ રીતે જે વિચાર થાય છે એ ઉપયોગને આધીન છે। ઉપયોગ શું છે? ઉપયોગ એ લક્ષ છે, જીવનો સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ, એટલે એ જ્ઞાન અને દર્શન દરેક સમયે કરે, અને જ્ઞાન અને દર્શન જ્યારે કરે છે તો એ જેની સાથે એનો એ ઉપયોગ જોડાય, જ્ઞાન અને દર્શનનો ઉપયોગ જોડાય એનું જ્ઞાન દર્શન કરે, એ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ જાણે છે જુએ છે એની સાથે જો એનો ઉપયોગ જોડાય છે તો એ જે ઇન્દ્રિયો દ્વારા જુએ જાણે છે એનું જ્ઞાન કરે છે, પણ ઇન્દ્રિયો દ્વારા જોવું જાણવું થાય, આંખથી જોવું થાય, કાનથી સાંભળવું થાય, નાકથી સૂંઘવું થાય, તે છતાં પણ એનું જ્ઞાન ન કરે અને એને બદલે એ મનમાં કોઈક વિચાર કરતો હોય, તો પછી એ જે વિચાર ચાલી રહ્યો છે એના સંબંધીનું લક્ષ્ય થતાં એનું જ્ઞાન કરે છે. એટલે એ ઇન્દ્રિયો દ્વારા કે મન દ્વારા ઉપયોગને એની સાથે જોડીને એનું જ્ઞાન કરે છે. એટલે એ ઉપયોગને આધીન છે, વિચાર છે એ પણ ઉપયોગને આધીન છે, અને આંખ દ્વારા જે દ્રશ્ય જોઈએ એનું જ્ઞાન કરવું એ પણ ઉપયોગને આધીન છે. જો એનો ઉપયોગ એ દ્રશ્ય સાથે જોડાય છે, એનું લક્ષ્ય એ જે દ્રશ્યની સાથે જોડાય છે, તો જ એનું જ્ઞાન કરે છે, અન્યથા એવું એ જ્ઞાન કરતો નથી. એ કાન દ્વારા સાંભળે છે છતાં નથી સાંભળતો. જો એ સાંભળે છે એ તરફ એ લક્ષ્ય કરે છે, એટલે કે એનો ઉપયોગ ત્યાં લઈ જાય છે, તો એ વસ્તુને એ સાંભળે છે એમ કહેવાય, એટલે કે એનું જ્ઞાન કરે છે. પણ એ અવાજો આવતા હોય, સંભળાતું હોય, તે છતાં એનું લક્ષ્ય બીજી જગ્યાએ છે, એટલે કે એનો ઉપયોગ બીજે રહ્યો છે, તો પછી એનું જ્ઞાન નથી કરતો. વિચારની બાબતમાં એવું છે કે એ ઇન્દ્રિયોથી આગળ છે, એટલે ઇન્દ્રિયો જે જ્ઞાન કરતી હોય એ ભલે કરે, છતાં પણ મન જે છે એ જે વિચાર કરે છે એની સાથે ઉપયોગ સૌથી પહેલો જોડાય છે, અને ઉપયોગને આધીન એ વિચાર છે. જ્યાં ઉપયોગ હોય ત્યાં એનો વિચાર જે છે એ એને લક્ષ્યમાં આવે છે. એટલે એ વાત અહીંયા મૂકી છે કે વિચાર છે તે તો ઉપયોગને આધીન છે, જ્યાં ઉપયોગ જોડાય તેનો જ વિચાર થાય, પણ શ્રદ્ધાન છે તે તો પ્રતીતિરૂપ છે. શ્રદ્ધાન છે એ તો પ્રતીતિરૂપ છે, એ તો એની આત્માની પ્રતીતિ છે, એને એનું જ્ઞાન છે, એ આત્માનો ગુણ છે, અને એના દ્વારા એને અનુભવમાં એ વાત આવી છે, અને પછી જે શ્રદ્ધા થઈ છે તો એ શ્રદ્ધા એવી પ્રતીતિને કારણે થયેલી શ્રદ્ધા છે, એટલે એ શ્રદ્ધા એ પ્રતીતિરૂપ છે. માટે અન્ય જ્ઞેયનો વિચાર થતાં અથવા તો શયનાદિક ક્રિયા થતાં તત્વોનો વિચાર નથી. બીજું કંઈ પણ કાર્ય કરતો હોય એ વખતે એ સૂઈ જાય કે ખાય કે પીએ કે નહાય કે ગમે તે કામ કરે, જોબના કામ કરે, કંઈ પણ કામ કરે છે, કાર ચલાવે છે, એ બધું કરતો હોય, એ વખતે એવું બને કે એને તત્વોનો વિચાર ન હોય, તે છતાં પણ એને તત્વોની શ્રદ્ધા એક વખત જે થઈ છે એ શ્રદ્ધા તો જે પહેલાં પ્રતીતિ થઈ છે એ શ્રદ્ધા તો એને હોય જ. શ્રદ્ધા જુદી વસ્તુ છે અને વિચાર જુદી વસ્તુ છે એમ અહીંયા દર્શાવવું છે. એટલે પેલી પ્રતીતિ છે એ તો કાયમ રહે જ છે, એ નષ્ટ થતી નથી. વિચાર ભલે ગમે તે ચાલે, એટલે કોઈપણ શયનાદિકની ક્રિયા થતાં તત્વોનો વિચાર નથી તો પણ તેની પ્રતીતિ તો કાયમ જ રહે છે, નષ્ટ થતી નથી, તેથી તેને સમ્યક્ત્વનો સદ્ભાવ છે. અને એમાં એ ઉદાહરણ આપીને આપણને જે સમજાવ્યું હતું એ પણ આપણે ગઈ વખતે લીધું હતું, આજે ફરીથી લઈએ છીએ કે જેમ કોઈ રોગી પુરુષને એવી પ્રતીતિ છે કે હું મનુષ્ય છું, તિર્યંચ આદિ નથી, એને એવી પ્રતીતિ છે, એવી શ્રદ્ધા છે કે હું મનુષ્ય જ છું અને તિર્યંચ નથી, મને આ કારણથી રોગ થયો છે અને હવે એ કારણ મટાડી રોગને ઘટાડી નિરોગી થવું જોઈએ. હવે તે જ મનુષ્ય જ્યારે અન્ય વિચાર આદિ રૂપ પ્રવર્તે છે, બીજો વિચાર જ્યારે કરતો હોય, ત્યારે પણ એને પેલી પ્રતીતિ જે છે શ્રદ્ધા છે કે હું મનુષ્ય છું, તિર્યંચ નથી અને આ રોગ છે એને મટાડીને મારે નિરોગી થવું, આ પ્રતીતિ રૂપે જે વાત છે શ્રદ્ધા રૂપે એ કંઈ જતું નથી. એ બીજા સાથે કદાચ કોઈ રીતે વાર્તાલાપ કરતો હોય, ચર્ચા કરતો હોય, તો પણ એ કંઈ ચાલ્યું જતું નથી. આ ઉદાહરણ આપ્યું એમણે. એટલે અહીંયા એ કહે છે કે હવે તે જ મનુષ્ય જ્યારે અન્ય વિચાર આદિ રૂપ પ્રવર્તે છે ત્યારે તેને એવો વિચાર હોતો નથી. કેવો વિચાર? કે હું મનુષ્ય છું, તિર્યંચ આદિ છું, એવો કંઈ વિચાર દરેક વખતે કંઈ કરતો નથી, પરંતુ શ્રદ્ધાન તો એમ જ રહ્યા કરે છે કે હું મનુષ્ય છું, એ શ્રદ્ધા તો કંઈ જતી નથી. તેમ આ આત્માને એવી પ્રતીતિ છે કે હું આત્મા છું, ભૂતગળ નથી. હું આત્મા છું અને ભૂતગળ નથી. મને આશ્રવથી બંધ થયો છે, પણ હવે સંવર વડે નિર્જરા કરી મોક્ષરૂપ થવું, આ એની શ્રદ્ધા છે. તો પછી આ શ્રદ્ધા એ ગમે તે વિચાર કરતો હોય તો પણ એ શ્રદ્ધા કંઈ ચાલી જતી નથી. એટલે કહે છે કે હવે એ તે જ આત્મા અન્ય વિચાર આદિરૂપ પ્રવર્તે ત્યારે તેને એવો વિચાર હોતો નથી. કેવો વિચાર? કે હું આત્મા છું, ભૂતગળ નથી, મને આશ્રવથી બંધ થયો છે, અને સંવર વડે હવે આશ્રવને નિવારી શકાય, અને નિજરા વડે એ બંધ જે પડ્યો છે એને નષ્ટ કરી શકાય અને મોક્ષને પ્રાપ્ત કરી શકાય. આ બધી શ્રદ્ધાનો એને દરેક વખતે વિચાર ન થતો હોય તે છતાંય એ પ્રતીતિરૂપ અંદરમાં પડ્યું છે એટલે એ વિચાર હોતો નથી, પણ શ્રદ્ધાન તો એવું ને એવું રહ્યા જ કરે છે. એટલે મૂળ પ્રશ્નોનો જવાબ આ રીતે આપ્યો કે જે સમયે જે કાળમાં એ સમ્યક દ્રષ્ટિ એ વિષયો કસાયમાં એટલે બીજા ઇન્દ્રિયોના વિષયોમાં કે બીજા વિચારોમાં રહ્યો છે તે વખતે પણ એની શ્રદ્ધા જે છે એ બરાબર હોઈ શકે અને એમ જ છે, એટલે એમાં અવ્યાપ્તિ દૂષણ આવતું નથી. હવે અહીંયા બીજો એક પ્રશ્ન કરી અને સ્પષ્ટતા કરી છે કે જો તેને એવું શ્રદ્ધાન રહે છે તો તે બંધ થવાના કારણોમાં કેમ પ્રવર્તે? આ મહત્વનો પ્રશ્ન છે. પંડિતજી આનો પૂરેપૂરો ઉત્તર અત્યારે આપ્યો નથી. પ્રશ્ન શું છે કે જો એને એવી ખરેખર શ્રદ્ધા રહે છે તો પછી જેનાથી કર્મનો બંધ પડે એવા કારણોમાં એ શા માટે પ્રવૃત્ત થાય છે? એને શ્રદ્ધાન છે બરાબર કે હું આત્મા છું, હું ભૂતગળ નથી, આશ્રવથી બંધ થાય છે. એ પ્રકારે જો એને બરાબર શ્રદ્ધાન છે તો પછી એવા બંધ થવાના કારણોમાં એ શા માટે પ્રવૃત્ત થાય છે? પ્રશ્ન બરાબર છે, એકદમ યથાર્થ પ્રશ્ન પૂછ્યો છે, પણ એનો જવાબ પંડિતજી પછી આગળ આપવાના છે એટલે અહીંયા થોડો જવાબ આપ્યો છે, ઉત્તર આપ્યો છે કે જેમ તે જ મનુષ્ય કોઈ કારણવશ રોગ વધવાના કારણોમાં પણ પ્રવર્તે છે, જે પેલું ઉદાહરણ આપ્યું હતું ને રોગીનું, એની વાત લઈને એ ઉદાહરણને આગળ લંબાવીને વાત કરે છે કે જેમ પેલો મનુષ્ય જેને રોગ થયો છે એ કોઈ કારણવશ રોગ વધવાના કારણમાં પણ પ્રવર્તે છે, વ્યાપાર આદિ કાર્ય અથવા ક્રોધ આદિ કાર્ય કરે છે, તો પણ તે શ્રદ્ધાનો તેને નાશ થતો નથી. પેલા રોગીને હું મનુષ્ય છું, તેને જ નથી, અને મને આ કારણથી રોગ થયો છે અને આ કારણ મટાડી અને હું નિરોગી થઈશ, એ શ્રદ્ધા છે. છતાં પણ એ કોઈ વેપાર ધંધાના કાર્ય કરે છે કે ક્રોધ વગેરે કરે છે તો પણ એને જેમ શ્રદ્ધાનો નાશ થતો નથી, તેમ આ આત્માને વિશે કહે છે કે તેમ તે જ આત્મા કર્મ ઉદય નિમિત્ત વશ બંધ થવાના કારણોમાં પણ પ્રવર્તે છે. આત્મા કર્મના ઉદયના નિમિત્ત વશ, કર્મનો ઉદય એને નિમિત્ત તરીકે કામ કરે, કર્મનો ઉદય છે એના નિમિત્તે એ બંધ થાય એવા કારણોમાં પ્રવૃત્ત થાય, એવી પ્રવૃત્તિ કરે, વિષય સેવન આદિ કાર્યમાં અથવા તો ક્રોધ આદિ કાર્યમાં પણ એ પ્રવર્તે, તો પણ તેને એ શ્રદ્ધાનો નાશ થતો નથી. આનો વિશેષ નિર્ણય આગળ કરીશું. જો વિશેષ નિર્ણય આગળ જે કરવાનો છે એના વિશે થોડી વાત કરીએ આપણે, એ તો પંડિતજી કરાવશે જ આપણને, પણ આ શ્રદ્ધાન જે છે એ જુદી વસ્તુ છે અને અહીંયા જે કાર્ય છે એ જુદી વસ્તુ છે. મોટાભાગના લોકોની એ જ ભૂલ થાય છે. શ્રદ્ધાન જે છે એ ખરેખર જોવા જઈએ કર્મની અપેક્ષાએ તો એ શું છે, એ દર્શન મોહનીયનો ઉપશમ છે કે ક્ષયઉપશમ છે. એટલે શ્રદ્ધાન તો સાચી હોય પણ એની પ્રવૃત્તિ હજી એ પ્રમાણે થતી હોય તો એમાં એને ચારિત્ર મોહનીયનો ઉદય હજી વર્તતો હોય એટલે એની પ્રવૃત્તિમાં એને કસાય ભાવે વર્તવાનું થાય, કેમ કે બધા કસાયો તો હજી ગયા નથી ને. ચારિત્ર મોહનીયની પહેલી ચોકડી ગઈ, અનંતાનુબંધી કસાય ગયા, પણ બાકી હજી ત્રણ કસાયો બાકી રહ્યા, એ દરેકમાં ક્રોધ માન માયા લોભ એ તો રહ્યા જ છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન આ ત્રણ કસાય એની અંદર ક્રોધ માન માયા લોભ દરેકમાં હોય છે. એ તો હજી એના ગયા નથી એટલે ચારિત્ર મોહની એનો ઉદય વર્તે છે. અને પેલા નવ નવ કસાય રતિ અરતિ આશ્ય શોક એ બધા એ તો બધું હજી રહ્યું જ છે ને. એટલે 12 ને 9 21 પ્રકારની હજી એને ચારિત્ર મોહનીયની પ્રકૃતિ તો હજી પડી છે, એનો ઉદય પણ વર્તે જ. એટલે એ પ્રમાણે એને એ કર્મના ઉદયની સાથે એના નિમિત્તને કારણે એમાં જોડાવાનું થાય એટલે વિષય સેવન આદિ કાર્યો કે ક્રોધ આદિ એને થતા જોવામાં આવે તો એ ચારિત્રની વાત છે, એમાં શ્રદ્ધાની વાત નથી. એટલે એનો અર્થ એમ નથી થતો કે એની શ્રદ્ધા ખોટી છે. એની શ્રદ્ધા ખોટી છે એમ એનો અર્થ નથી થતો. સમ્યક દર્શન થયું છે તો એની શ્રદ્ધા માન્યતા સાચી થઈ છે, અને શ્રદ્ધા સાચી થઈ છે તો એ શ્રદ્ધાના બળે અને પેલી અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી ગઈ છે એટલે એટલું ચારિત્ર પ્રગટ થયું છે. એટલે સમ્યક્ત્વ આચરણ ચારિત્ર કે સમકિત આચરણ ચારિત્ર કે સ્વરૂપ આચરણ ચારિત્ર જે કહો તે એ તો એનું બરાબર છે. એ તો એનું બરાબર છે એટલે એને અત્યારે વર્તમાનમાં એને બાકીના ચારિત્ર મોહનીયના કારણે જે કંઈ થતું હોય તે થાય, એથી કંઈ એની શ્રદ્ધાનો નાશ થતો નથી. એની શ્રદ્ધા તો સમ્યક શ્રદ્ધા તો બરાબર છે. લોકમાં વ્યવહારમાં એવું જોવામાં આવે છે કે તમને સમ્યક દર્શન થયું છે ને તમે હજી આમ તો કરો છો તેમ તો કરો છો, એમ કરો છો ને તેમ કરો છો, એ તો ચારિત્રની વાત થઈ, ચારિત્રની વસ્તુ આવે એમાં. એટલે એવું ન થયું હોય તેથી કંઈ એમ નથી કે એની શ્રદ્ધા ખોટી થઈ જાય છે, એવો તો અર્થ થતો નથી. અહીંયા પ્રશ્ન એ હતો કે શ્રદ્ધા સાચી થઈ છે છતાં પણ એ બંધ થવાના કારણમાં કેમ પ્રવર્તે છે, આ એનો ઉત્તર છે. શ્રદ્ધા સાચી થઈ જ છે અને એ શ્રદ્ધા સાચી થઈ છે એના જોરે એ એને બળ આપનાર છે. એ સમ્યક્ત્વ આચરણ ચારિત્રમાં એ પોતે 25 પ્રકારના દોષોને દૂર કરી રહ્યો છે. એ અંતરંગ પ્રક્રિયા એની થઈ રહી છે અને એ ભવિષ્યમાં એ આગળ ને આગળ વધતા એને પછી 5મું ગુણસ્થાન આવશે, 2 કસાયનો પણ અભાવ થશે, 7મું ગુણસ્થાન અને 6ઠ્ઠું ગુણસ્થાન પણ આવશે, 3 કસાયનો પણ અભાવ થશે. કેમ કે એની શ્રદ્ધા સાચી થઈ છે એટલે હવે એને અનંત અનુબંધ થવાના જ નથી. એટલે એ ચારિત્રનો પુરુષાર્થ તો કરશે જ, ભલે વર્તમાનમાં એ નથી કરતો તેથી શું થયું, આ વાતને સમજવાની છે. એટલે શ્રદ્ધા વસ્તુ જુદી છે અને એની પ્રવૃત્તિ જે છે ચારિત્રને કારણે, જે ચારિત્ર મોહનીયના ઉદયને કારણે જે થઈ રહ્યું છે એ વસ્તુ જુદી છે. એ બેમાં ઘણી વખત લોકો ગોટાળા કરે છે અને એને પરિણામે સાચા સમ્યક દ્રષ્ટિને જીવો ઓળખી શકતા નથી. સાચા સમ્યક દ્રષ્ટિ આત્માને જીવ ઓળખી નથી શકતા. કૃપાળુદેવે આ વિશે વાત ઘણી કરી છે. એટલે એની ભૂલ એ થાય છે કે જ્ઞાનીને કેમ ઓળખ્યા નહીં, સમ્યક દ્રષ્ટિને કેમ ઓળખ્યા નહીં, એ વાતમાં આ વાત પણ આવી જાય છે. બાહ્યમાં જેને ચારિત્ર દેખાય છે, બાહ્ય ચારિત્ર લીધું છે, શ્રદ્ધા સાવ જુઠ્ઠી છે, પણ બાહ્યમાં એને વેશ બદલી નાખ્યો છે, એ સાધુના વેશે છે, તો એને મોટો દેખાય છે. એની શ્રદ્ધા સાવ ખોટી છે, વિપરીત છે, છતાં પણ એ બાહ્ય ચારિત્રને કારણે એ મોટો દેખાય છે. જગતમાં આમ જ ચાલી રહ્યું છે, જગતમાં અત્યારે એમ જ ચાલી રહ્યું છે. સમ્યક દ્રષ્ટિ સાચા જે છે જ્ઞાની પુરુષો, જેની શ્રદ્ધા સમ્યક થઈ છે, જિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે એમ જ એમને શ્રદ્ધા પાકી થઈ છે એવો નિર્ણય થયો છે, અને એમને ખરેખર સાચા અર્થમાં જગતના પદાર્થો તરફ કોઈ રૂચિ રહી નથી, જગતના પદાર્થોમાંથી કોઈ સુખબુદ્ધિ હવે એમને રહી નથી, એવી દશા એમની વર્તે છે. પણ હવે એ બધું તો અંતરંગમાં છે, બાહ્યમાં તો હજી એમણે એનો એ જ વેશ રાખ્યો હોય, એ જ પ્રમાણે પોતે કાર્ય કરતા હોય. કૃપાળુ દેવ બાહ્યમાં તો હીરાનો ધંધો કરતા હતા, બાહ્યમાં તો એમને હીરાનો ધંધો હતો, પણ હવે એમની અંતરંગ અદભુત દશાને કોણ જાણે. એટલે આ વાતનો વિચાર કરવાનો છે કે શ્રદ્ધા એમની ખોટી નથી, ભલે ને હીરાનો ધંધો કરે તેથી શું થયું, એ પણ બાહ્યમાં એ પાઘડી પહેરીને, કોટ પહેરીને, ધોતિયું પહેરીને જે રીતે જતા અને એ જે રીતે ધંધો કરતા હતા એ રીતે કરતા હતા. કોઈને લાગે પણ નહીં કે આ મહાજ્ઞાની પુરુષ છે, એવું દેખાય પણ નહીં. એટલે શ્રદ્ધા વસ્તુ જુદી છે અને શ્રદ્ધાની સાથે એકલી શ્રદ્ધા છે એમ નથી, એની સાથે જે અનંતાનુબંધી ગયું છે એને લીધે થઈને મોટું કામ થઈ જાય છે, 50% કામ તમારું થઈ જાય છે. અનંત અનુબંધ હવે થવાના જ નથી, વધુમાં વધુ પછી કેટલાક ભાવ? 15 ભાવ કયા છે? એટલે આંગળીને વેઢે ગણાય એટલા જ ભાવ છે. આ વાતને સમજવાની છે કે શ્રદ્ધા અને ચારિત્ર એ બેને આપણે જુદા પાડવાના છે અને એમ સમજવાનું છે. તો પંડિતજી ભલે અહીંયા જવાબ નથી આપ્યો પણ આપણે એનો થોડો વિસ્તાર કરી લીધો છે. પંડિતજી આગળ જવાબ આપવાના છે, આપણે ત્યાંથી એ વખતે પણ ફરીથી વાંચીને વિચાર કરીશું. તો અહીંયા આગળ છે કે આ પ્રમાણે સાત તત્વોનો વિચાર ન હોવા છતાં પણ તેનામાં શ્રદ્ધાનો સદભાવ છે, શ્રદ્ધાન એનું બરાબર છે, તેથી ત્યાં અવ્યાપ્તિપણું નથી. અવ્યાપ્તિપણું એટલે કે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ જે સૂત્ર કહેવામાં આવ્યું એ પ્રમાણે એને તત્વોની, સાત તત્વોની અથવા તો નવ તત્વોની યથાર્થ શ્રદ્ધા એને છે એમ કહેવું છે. આ અવ્યાપ્તિપણું મૂકી અને આ બધા પ્રશ્નો કરી અને બધી ચર્ચાઓ કરવામાં આવી છે. હવે આગળ અહીંયા કહે છે કે નિર્વિકલ્પ દશામાં પણ તત્વ શ્રદ્ધાન, નિર્વિકલ્પ દશાની અંદર તત્વ શ્રદ્ધાન કઈ રીતે છે? આગળ આપણે શું વાત કરી કે વિષય કસાય વખતે પણ, એટલે ઇન્દ્રિયોના વિષયો વખતે પણ અથવા તો બીજા વિચારોમાં એ રાચી રહ્યા છે તે વખતે પણ સમ્યક્ત્વીને તત્વ શ્રદ્ધાન હોય કે ન હોય એના સંબંધીની વાત કરી. હવે નિર્વિકલ્પ દશા હોય એ વખતે શું થાય? તો નિર્વિકલ્પ દશામાં પણ તત્વ શ્રદ્ધાન એની વાત હવે કરે છે. પ્રશ્ન કર્યો છે અહીંયા અને પછી ઉત્તર આપ્યો છે. પ્રશ્નમાં કહે છે કે ઉચ્ચ દશામાં જ્યાં નિર્વિકલ્પ આત્મ અનુભવ હોય છે ત્યાં તો સાત તત્વ આદિના વિકલ્પનો પણ નિષેધ કર્યો છે. આપણે જાણીએ છીએ કે નિર્વિકલ્પ અનુભવની દશા છે એ વખતે એને દ્રવ્યાનુસૃતનો ગમે તેટલો અભ્યાસ હોય તો પણ એની કોઈ વાતનો એને વિચાર આવતો નથી. પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે એ કંઈ સમયસારની ગાથાનો વિચાર કરતા નથી, કે એમ પણ વિચાર નથી કરતા કે હું આત્મા છું એમ પણ વિચાર, અને હું બધાથી જુદો છું ને એમ પ્રમાણે એ પ્રમાણે મનન પણ આગળ ચાલતું નથી કે મંથન પણ એ કરતા નથી. દ્રવ્ય શ્રુતમાંથી જે અભ્યાસ કર્યો છે એને યાદ કરી અને પછી એનું ચિંતવન કરે એવું પણ હોતું નથી. હમણાં શિબિર વખતે ધ્યાન શીખવાડવામાં આવ્યું એ વખતે એક બેને એવો પ્રશ્ન કર્યો કે પણ એ વખતે એમ કે ધ્યાન વખતે આવો વિચાર આવે છે કે હું આત્મા છું ને હું બીજાથી જુદો છું ને આ બધું વિચાર ચાલ્યા કરે છો તો એસી શું? મેં કીધું એમાં કંઈ નુકસાન નથી, પણ નિર્વિકલ્પતાનો અભ્યાસ આપણે કરીએ છીએ ત્યારે આપણે નિર્વિકલ્પ થવું છે. એ જે વિચાર છે એ વિચારધારા કે હું નાયક છું, હું માત્ર મારા આત્માને જાણનારો ભગવાન આત્મા નાયક છું, આ બધું જગત જે છે તે મારાથી જુદું છે, દરેક આત્મા જે છે તે જીવ છે તે સિદ્ધ સમાન છે, આવા બધા જે વિચાર આવે એ વિચાર મનન મંથન ચિંતવન એ આખો દિવસ ભલે રહેતું હોય પણ જ્યારે માત્ર ધ્યાનનો પ્રયોગ કરતા હોઈએ એ વખતે કોઈ પણ વિચાર નહીં, કોઈ પણ વિકલ્પ નહીં. વિકલ્પ વિના પોતે પોતાના સ્વરૂપમાં જવું છે ને એટલે એનો અભ્યાસ કરતા હોય ત્યારે કોઈ વિકલ્પ જોઈતો નથી. એ વાત શીખવાડવામાં આવી હતી. અહીંયા એ વાત ની પૂર્તિ કરે છે પંડિતજી, એ વાત જ લીધી છે અહીંયા કે ઉચ્ચ દશામાં જ્યાં નિર્વિકલ્પ આત્મા અનુભવમાં હોય છે ત્યાં તો સાત તત્વ આદિકના વિકલ્પોનો પણ નિષેધ કર્યો છે. વાત બરાબર છે, આમ જ છે શાસ્ત્ર પ્રમાણે પણ એમ છે. હવે સમ્યક્ત્વના લક્ષણનો નિષેધ કરવો કેમ સંભવે? કેમ કે કોઈપણ વિકલ્પનો, તત્વના વિકલ્પનો પણ નિષેધ કર્યો ક્યારે? કે જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે. હવે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે, સ્વસંવેદન છે, સ્વાનુભૂતિ છે, સ્વને અનુભવે છે, એમાં કોઈ વિકલ્પ નથી, વિચાર નથી. વિકલ્પ અને વિચાર જે કહીએ એ બધું મનનું છે અને ભાવ છે તે આત્માના છે. આ વાત બરાબર યાદ રાખવી, ભાવ છે તે આત્માના છે અને વિકલ્પ વિચાર જે છે તે મનના છે. એટલે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં ધ્રુવ તરફ દ્રષ્ટિ કરી અને ઢળી ગયો છે અને પોતાને જ અનુભવે છે ત્યારે કોઈ વિકલ્પ હોતો નથી, વિચાર હોતો નથી. એના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળી ગયા છે એટલે એ મન સાથે જોડાઈને વિચાર કરે, વિકલ્પ કરે, વાંચેલા દ્રવ્ય શ્રુતને એ ફરી ફરી અને ચિંતવે એવું હોતું નથી. એટલે ઉચ્ચ દશામાં જ્યાં નિર્વિકલ્પ આત્માનો અનુભવ હોય છે ત્યાં તો સાત તત્વ આદિના વિકલ્પોનો પણ નિષેધ કર્યો છે. હજી આપણે પ્રશ્ન ચલાવી રહ્યા છીએ પ્રભુ, આ પ્રશ્નમાંથી ઘણું સમજવાનું છે. તો આવું જ હોય છે, મુનિઓને પણ આમ જ હોય છે. પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે પછી જે શાસ્ત્ર લખતા હોય કે જે શાસ્ત્ર વાંચ્યા હોય કે જે શાસ્ત્ર ભણાવતા હોય કે જે શાસ્ત્રની શિષ્યોને સમજ આપતા હોય એ બધું પછી એ વખતે એમને હોતું નથી. તત્વની વાત જે છે એ વાતને પછી એ વખતે એ લઈને બેસતા નથી. એટલે એ અપેક્ષાથી અહીંયા કહ્યું છે કે તત્વ આદિના વિકલ્પનો પણ નિષેધ કર્યો છે. નિષેધની અપેક્ષા સમજવાની છે. તત્વનો નિષેધ નથી, આમ તત્વની શ્રદ્ધાનો નિષેધ નથી, પણ એ તત્વના વિકલ્પો જે છે એ વિકલ્પનો નિષેધ છે. કેમ કે વિકલ્પમાં રહેશે તો એ મન સાથે રહેશે, સ્વરૂપમાં જશે નહીં. વિકલ્પમાં જો રહેશે, જ્યાં સુધી એ વિકલ્પમાં રહ્યા છે ત્યાં સુધી સ્વરૂપમાં તો જઈ શકતા નથી. એટલે નિર્વિકલ્પ ધ્યાન છે એમાં સ્વરૂપમાં એ પોતે અદ્વૈતપણે પોતાના સ્વરૂપમાં એ અદ્વૈતપણે ચાલ્યા જાય છે. એટલે કોઈ બે પણ રહેતું નથી, પોતે જુદા છે એમ નહીં, પણ પોતે જે છે એ રૂપે જ પોતે પોતાને અનુભવતા થકા એ રૂપે એ થોડી ક્ષણો માટે રહી જાય છે. એ નિર્વિકલ્પ ધ્યાનની દશા છે. એટલે એ વખતે આ તત્વની કોઈ પણ વાત, એના વિચારો, દ્રવ્યશ્રુતની વાત, એ બધું એમને હોતું નથી. એટલે ઉચ્ચ દશામાં જ્યાં નિર્વિકલ્પ આત્માનો અનુભવ હોય છે ત્યાં તો સાત તત્વ આદિકના વિકલ્પનો પણ નિષેધ કર્યો છે. એટલા માટે આ રીતે નિષેધ કર્યો છે, આ પ્રશ્નમાં કહ્યું. હવે સાત તત્વના લક્ષણનો નિષેધ કરવો કેમ સંભવે, અને ત્યાં નિષેધ સંભવે છે તો ત્યાં અવ્યાપ્તિપણું આવ્યું. જો એ સાત તત્વની શ્રદ્ધા, એને આપણે સમ્યક દર્શન કહીએ છીએ, તો અહીંયા નિષેધ કરવો કેમ સંભવે એક વાત, અને બીજી વાત, જો એ નિષેધ હોય અને છતાં પણ જો એ સમ્યક દર્શન કહેવાતું હોય તો એનો અર્થ તો એવો થયો કે એ સાત તત્વો વિના સમ્યક દર્શન છે, એટલે અવ્યાપ્તિપણું આવ્યું. એ લક્ષણ જે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ લક્ષણ સાત તત્વોની શ્રદ્ધા, એ સમ્યક દર્શનનું સંકિતનું લક્ષણ, એ લક્ષણ વિના પણ એ તો શ્રદ્ધા રહી એમ થયું, આમ કરીને પ્રશ્ન કર્યો છે. અહીંયા હવે એનો ઉત્તર અહીંયા આપ્યો છે. નીચેની દશામાં સાત તત્વોના વિકલ્પમાં ઉપયોગ લગાવ્યો તેથી પ્રતીતિને દ્રઢ કરી. શું કર્યું? નીચલી દશાની પહેલા ત્યાંથી શરૂઆત કરીને વાત કરી કે નીચેની દશામાં જ્યારે એણે સાત તત્વોના વિકલ્પમાં ઉપયોગ લગાવ્યો, એટલે આ જીવ, આ અજીવ, આ આશ્રવ, આ બંધ, આ મોક્ષ, અને પછી આ નિદ્રા, એ વાત જે છે એ એણે એનો બધો વિચાર કર્યો, એનો એણે વિચાર કર્યો, સંવર નિદ્રા વગેરેનો જે વિચાર કર્યો એ વખતે એ વિકલ્પ રૂપે હતું. તો એમાં એ વિકલ્પમાં એણે જ્યારે ઉપયોગ લગાવ્યો અને તેથી પ્રતીતિને દ્રઢ કરી, એ પ્રતીતિ એ શ્રદ્ધાને એણે દ્રઢ કરી, તથા વિષય આદિથી ઉપયોગને છોડાવી રાગ આદિ ઘટાડ્યા. હવે એ કાર્ય સિદ્ધ થતા, હવે એ બરાબર કાર્ય સિદ્ધ થયું એટલે એને યથાર્થ શ્રદ્ધા થઈ ગઈ. હવે એ કાર્ય સિદ્ધ થતા એ જ કારણોનો પણ નિષેધ કરીએ છીએ. શું? કે ત્યાં જે ઉપયોગ લગાવ્યો અને જે રીતે એ કરતો હતો એ સાત તત્વની શ્રદ્ધામાં, એ શ્રદ્ધા થતા પહેલા એમાં એ ઉપયોગ લગાવીને વિકલ્પ રૂપે જે કંઈ કરતો હતો, દ્રઢતા કરતો હતો, એ દ્રઢતા થઈ ગઈ અને એ કાર્ય સિદ્ધ થયું, એને શ્રદ્ધા હવે પાકી યથાર્થ શ્રદ્ધા થઈ ગઈ, તો એ કાર્ય થયું એટલે કાર્યની સિદ્ધિ થઈ. હવે એ કાર્ય સિદ્ધિ થતાં એ કારણોનો પણ હવે નિષેધ કરીએ છીએ. કારણ કે એ કારણોનો નિષેધ શા માટે કરે છે? કે જ્યાં પ્રતીતિ પણ દ્રઢ થઈ તથા રાગ આદિક પણ દૂર થઈ ગયા છે તો પછી ઉપયોગને હવે ત્યાં ને ત્યાં જ ફેરવવાનો કોઈ અર્થ નથી. શ્રદ્ધા દ્રઢ કરવા માટે થઈ અને ત્યાં ઉપયોગ લગાવવામાં આવે, જે કારણો છે એમાં ઉપયોગ લગાવવામાં આવે. પણ એ શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ છે અને દ્રઢતા એટલી થઈ ગઈ છે કે એ શ્રદ્ધાને કારણે એને રાગ આદિ પણ ઘટ્યા, એટલી બધી શ્રદ્ધા પ્રાપ્તિ થઈ અને શ્રદ્ધાના ફળ સ્વરૂપે એને રાગ દ્વેષ પણ ઘટ્યા છે. તો પછી કહે છે કે જ્યાં એ પ્રતીતિ પણ દ્રઢ થઈ તથા રાગ આદિ દૂર થયા, ત્યાં પછી ઉપયોગને ભમાવવાનો ખેદ શા માટે કરીએ? માટે ત્યાં એ વિકલ્પોનો નિષેધ કર્યો છે. એટલે હવે એ વિકલ્પોમાં રાચી રહેવાની જરૂર નથી, એ વિકલ્પો રહિત પોતે પોતાના સ્વરૂપમાં જવાનો હવે પુરુષાર્થ ઉપાડવો જોઈએ. વળી સમ્યક્ત્વનું લક્ષણ તો પ્રતીતિ જ છે. પ્રતીતિ થઈ ગઈ, સમ્યક દર્શન થયું છે અને પ્રતીતિ થઈ છે. એક વખત અનુભવપૂર્વક એ જે શ્રદ્ધા પહેલા દ્રઢ કરી હતી એમાં પણ પ્રતીતિ થયા પછીથી જે દ્રઢતા થઈ, એ પ્રતીતિ થયા પછીથી એનો એ વિકલ્પોની પછી જરૂર રહેતી નથી, વિકલ્પોની જરૂર રહેતી નથી. એટલે એ પ્રતીતિનો તો ત્યાં નિષેધ કર્યો નથી. પ્રતીતિ તો બરાબર છે, શ્રદ્ધા જે છે એને કાઢી નથી, પણ એના વિકલ્પ જે છે એ વિકલ્પ છોડવાની વાત મૂકી છે. વિકલ્પ કેમ છોડવા છે? તો કે એને એ વિકલ્પ છોડીને સ્વરૂપમાં જવું છે, એટલે એ વિકલ્પનો નિષેધ કર્યો છે. વિકલ્પનો નિષેધ કેમ કર્યો? કોઈ અહીંયા એમ કહે કે ભાઈ પ્રતીતિ થઈ ગઈ, બધું બરાબર છે, પણ છતાં પણ આપણે શાસ્ત્ર વાંચીએ તો એ વિકલ્પ તો આવે જ છે ને. આપણે બધાને શ્રદ્ધા એમ બધાને આપણે એમ સલાહ પણ આપીએ છીએ કે શાસ્ત્રનો અભ્યાસ તો જરૂરી છે, સમ્યક દ્રષ્ટિને પણ જરૂરી છે, વાત સાચી છે. પણ એ કઈ અપેક્ષા એ છે કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં નથી અને બહારમાં છે તો પછી એણે શાસ્ત્ર વાંચન કરવું જોઈએ. પણ જો પોતે પોતાના સ્વરૂપમાં જવા માંગે છે તો પછી એને વિકલ્પ રૂપે રહેવાની જરૂર નથી. સ્વરૂપમાં જવાની અપેક્ષાએ શાસ્ત્ર વાંચન જે છે એ છોડવા જેવું છે. સ્વરૂપમાં જવાની અપેક્ષાએ આમ નામ શાસ્ત્ર વાંચન છોડાય નહીં, શાસ્ત્રોનો અભ્યાસ છોડાય નહીં. ધંધાને માટે થઈને શાસ્ત્ર અભ્યાસ છોડવાની વાત નથી કહેતા અમે, બીજા કોઈ કાર્ય કરવા માટે થઈને શાસ્ત્ર અભ્યાસ છોડવાની વાત નથી. પણ આપણે એમ કહી શકીએ કે જો એને સ્વરૂપમાં સ્થિરતા કરવી છે, સ્વરૂપમાં જવું છે, તો એ અપેક્ષાએ એ શાસ્ત્ર વાંચનને છોડવું જોઈએ. એટલે પ્રાયોરિટી બીજી રીતે કહેવા જઈએ તો પ્રાયોરિટી શેની છે? પ્રાયોરિટીમાં શું છે? તો પ્રાયોરિટી સ્વરૂપમાં જવાની છે. તો સ્વરૂપમાં જવું છે એ થાય છે તો બીજું બધું એની સામે ગૌણ થઈ જાય છે, કે બીજી બધી વસ્તુમાં એને વિકલ્પ સમાયા છે. પણ જો એ સ્વરૂપમાં નથી જતો તો પછી એને કંઈ એમ નથી કહ્યું કે તું શાસ્ત્ર વાંચન ન કરતો અથવા તો આ સાત તત્વોની ફરી ફરી અને વિચારણા ન કરતો, એવું આ તત્વચિંતન ન કરતો, એમ નથી કહ્યું, એમ નથી કહ્યું. એ તો સ્વરૂપમાં જવાની અપેક્ષાએ મુનિઓને માટે કહેવામાં આવ્યું છે કે જે વારંવાર પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે, તો એમને એ વખતે ઉચ્ચ દશામાં એ નિર્વિકલ્પ આત્માનો અનુભવ હોય ત્યારે પછી તત્વ આદિના વિકલ્પનો નિષેધ, તત્વની શ્રદ્ધાનો નિષેધ નથી આમાં આવતો. પ્રભુ, બહુ શાંતિથી બધું સમજવા જેવું છે. કેટલીક વસ્તુ આપણે બે લીટીની વસ્તુમાં આપણે 15 મિનિટ બગાડીએ છીએ એમ ન સમજશો, એ 15 મિનિટ આપણે સુધારી રહ્યા છીએ. આ વાતને બરાબર સમજવાની છે. શ્રદ્ધા આપણી ચલિત ન થવી જોઈએ, ઊંધા અર્થ ન થવા જોઈએ, તત્વનું સ્વરૂપ બરાબર સમજીએ અને આપણે એ પ્રમાણે પ્રવર્તીએ, એ મહત્વનું છે. તો અહીંયા વાત ચાલે છે પ્રતીતિની, અને પ્રતીતિ દ્રઢ થઈ છે, પ્રતીતિ અનુભવ સહિતની થઈ છે, અને એ અનુભવ સહિતની પ્રતીતિ થઈ છે એટલે એના ફળ સ્વરૂપે રાગ આદિ પણ ઓછા થાય છે. સહજ રીતે એને રાગ આદિ દ્વેષ આદિ ઓછા થઈ ગયા છે. આત્મા તરફ દ્રષ્ટિ એની રહ્યા જ કરે છે, બીજા કાર્યો કરે છે. આ જે દશા છે એમાંથી એ વારંવાર તત્વનો અભ્યાસ પણ કરતો હોય, શાસ્ત્ર અભ્યાસ કરતો હોય, શાસ્ત્રોના અર્થ કરતો હોય, એક પછી એક બધા જ શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ કરે છે. આ બધું એને માટે જરૂરી છે. તે છતાં જે સમયે એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે તો એ વખતે એણે પેલા શાસ્ત્રના અભ્યાસ, તત્વની વાતો, જે ગાથાઓ વગેરે એ વાંચી વિચારીને એના મય રહેતો હતો, એનું ચિંતન કર્યા કરતો હતો, એ બધા વિકલ્પને એણે છોડવા પડશે. ક્યારે? સ્વરૂપમાં જવું છે ત્યારે. એટલે સ્વરૂપમાં જતી વખતે એ વખત જ એવો છે કે જ્યારે એણે બધા જ વિકલ્પોનો ત્યાગ કરવો પડે. એટલે એ અપેક્ષાએ એને વિકલ્પોનો ત્યાગ કરવાની વાત કરી છે. પણ એમાં શ્રદ્ધા કંઈ છોડી દેવાની વાત નથી આવતી, શ્રદ્ધા તો એની એમ જ છે. એટલે એ અહીંયા વાત કરી કે એવા એ વિકલ્પોમાં એનો ઉપયોગ રહ્યા કરતો હોય તો એ વિકલ્પોમાં ઉપયોગને ફેરવવા કરતા અહીંયા શબ્દ વાપર્યા છે કે ત્યાં ઉપયોગને ભમાવવાનો ખેદ શા માટે કરીએ પંડિતજીએ એવા શબ્દો વાપર્યા છે. એટલે ત્યાં વિકલ્પોમાં ઉપયોગને ફેરવવા કરતા એ વિકલ્પોનો નિષેધ કરી અને સ્વરૂપમાં જઈએ એ વાત કરી છે. તો આપણે ફરીથી આ વાંચીએ એટલે બરાબર સમજાઈ જશે. કારણ કે જ્યાં પ્રતીતિ પણ દ્રઢ થઈ તથા રાગ આદિ દૂર થયા ત્યાં ઉપયોગને ભમાવવાનો ખેદ શા માટે કરીએ, માટે ત્યાં એ વિકલ્પોનો નિષેધ કર્યો છે. વળી સમ્યક્ત્વનું લક્ષણ તો પ્રતીતિ જ છે અને એ પ્રતીતિનો તો ત્યાં નિષેધ કર્યો નથી. જો પ્રતીતિ છોડાવી હોય તો તે લક્ષણનો નિષેધ કર્યો કહેવાય. પ્રતીતિ કંઈ છોડાવી નથી, પ્રતીતિ તો બરાબર જ છે. એટલે એ તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, સાત તત્વોની જે શ્રદ્ધા છે એ સમ્યક દર્શન છે અને એ પ્રતીતિ છે એ છોડાવી નથી. એટલે એ લક્ષણ જે છે એ ત્યાં એ એમનું એમ જ રહે છે. સમ્યક્ત્વના લક્ષણ તરીકે એ સાત તત્વોની પ્રતીતિ શ્રદ્ધા એ તો એમ જ રહે છે. એટલે કહે છે કે જો પ્રતીતિ છોડાવી હોય તો એ લક્ષણોનો નિષેધ કર્યો કહેવાય, પણ એમ તો નથી. સાતે તત્વોની પ્રતીતિ તો ત્યાં પણ કાયમ જ રહે છે. સાતે તત્વોની પ્રતીતિ શ્રદ્ધા એ તો ત્યાં કાયમ જ રહે છે, માટે અહીં અવ્યાપ્તિપણું નથી. એટલે નિર્વિકલ્પ દશામાં પણ એમ નથી, અવ્યાપ્તિપણું નથી. શેનું અવ્યાપ્તિપણું, શેના અવ્યાપ્તિપણાની વાત ચાલે છે? લક્ષણોનું. શેના લક્ષણ? શેના લક્ષણ? સંકિતના લક્ષણ. કયા લક્ષણ? તત્વાર શ્રદ્ધા, તત્વોની શ્રદ્ધા એવું જે લક્ષણ સંકિતનું, એનું અવ્યાપ્તિપણું એને જ્યારે એ પોતે નિર્વિકલ્પ આત્માના અનુભવમાં છે ત્યારે પણ એવું અવ્યાપ્તિપણું નથી. હવે આગળ એક બીજો પ્રશ્ન છે. છદ્મસ્તને તો પ્રતીતિ અપ્રતીતિ કહેવી સંભવે છે. છદ્મસ્તને, હજી પૂર્ણ જ્ઞાની નથી થયો, કેવળ જ્ઞાન પ્રગટ નથી થયું એવી જે દશા છે, સાધકની દશા છે, સમ્યક દ્રષ્ટિ થયો છે એને, એટલે છદ્મસ્તને, એવા છદ્મસ્તને તો પ્રતીતિ અપ્રતીતિ કહેવી સંભવે છે. તેથી ત્યાં સાત તત્વોની પ્રતીતિને સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું તે અમે માન્યું, પણ કેવળી સિદ્ધ ભગવાનને તો સર્વનું જાણપણું સામાન્ય રૂપ છે, તેથી ત્યાં સાત તત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી. અને તેમને સમ્યક્ત્વ ગુણ તો હોય જ છે, તેમને સમ્યક્ત્વ ગુણ તો હોય છે જ, માટે ત્યાં એ લક્ષણમાં અવ્યાપ્તિપણું આવ્યું. હવે એમાં જરાક એમને શંકા થઈ છે, આશંકા થઈ છે કે અહીંયા અવ્યાપ્તિપણું કહેવાય કે નહીં. સમ્યક્ત્વ ગુણ કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને પણ છે, કેમ કે એ ગુણ છે, સમ્યક્ત્વ એ ગુણ છે. અને બીજી વાત કહી કે છદ્મસ્તને માટે તો તમે જે કહ્યું એ બધું બરાબર છે, પ્રતીતિ અને એ સમ્યક્ત્વનું લક્ષણ કહ્યું બરાબર છે, પણ કેવળી ભગવાને તો હવે, તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને, સિદ્ધ ભગવાને તો હવે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે, એટલે હવે એમને તો સર્વનું જાણપણું છે, સર્વજ્ઞ થયા છે, અને સર્વજ્ઞનું જાણપણું સમાન રૂપ છે, તેથી ત્યાં હવે સાત તત્વોની પ્રતીતિ કહેવી સંભવતી નથી. અને સમ્યક્ત્વ ગુણ છે તો પછી આ વાત અમને બરાબર બેસતી નથી, કઈ રીતે હોઈ શકે, આ સંબંધીનો આપણે વિચાર કરવાનો છે. આજે થોડો વિચાર કરી, આવતી વખતે વિશેષ વિચાર કરીશું, આ વાતને બરાબર સમજવાની છે. ઉત્તર અહીંયા આપ્યો છે કે જેમ છદ્મસ્તને શ્રુત જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે, તેમ કેવળી સિદ્ધ ભગવાનને, કેવળી ભગવાનને, સિદ્ધ ભગવાનને, તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે. શું કહ્યું? છદ્મસ્તને એના, એને શ્રુત જ્ઞાન છે તો શ્રુત જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે, તેમ કેવળી અને સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે. જે સાત તત્વોનું સ્વરૂપ પહેલા બરાબર નિર્ણિત કર્યું હતું તે જ હવે કેવળ જ્ઞાન વડે જાણ્યું. એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવઘાઢપણું થયું. પહેલા સાત તત્વોનું સ્વરૂપ એ શ્રદ્ધામાં આવ્યું હતું, એનો નિર્ણય થયો હતો અને જે પ્રતીતિ હતી એ હવે કેવળ જ્ઞાન થયા પછીથી, પૂર્ણ જ્ઞાન થયા પછીથી સર્વજ્ઞ કઈ રીતે એ જાણે છે? તો કે હવે એ પ્રતીતિ જે છે ને એ વધારે દ્રઢ થઈ, એટલે પરમ અવગાઢપણું થયું. પ્રતીતિમાં હવે પરમ અવગાઢપણું થયું. પહેલા એ શ્રુત જ્ઞાન હતું, અહીંયા હવે કેવળ જ્ઞાન છે. તો કેવળ જ્ઞાન વડે એ વસ્તુને જાણવામાં આવી એટલે એ પેલી પ્રતીતિમાં હવે શું થાય, પરમ અવગાઢપણું થયું. તેથી ત્યાં પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે, એમના સમ્યક્ત્વને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. કેમ કે જ્ઞાન પૂર્ણપણે છે, તો જ્ઞાન પૂર્ણપણે હવે બધાને જાણવા વાળું થયું છે, એટલે જે પેલા સાત તત્વ નું જે જ્ઞાન હતું એ હવે તો પૂર્ણ રૂપે, એમાં કઈ વસ્તુ કોઈ રીતે બાકી ના રહે એ રીતે થયું છે, એટલે પરમ અવગાઢપણું થયું છે. અને એટલા માટે એ સમ્યક્ત્વને હવે પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. આ જ્ઞાનની અપેક્ષાથી કહેવામાં આવે છે. સમકિતની અપેક્ષાએ જે છે શ્રદ્ધા, એ તો એ કેવળી ભગવાનની અને તીર્થંકર ભગવાનની સરખી છે, એ વાત આગળ કહેશે. હવે અહીં આગળ કહે છે કે પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું તેને જો જૂઠ જાણ્યું હોત તો ત્યાં અપ્રતીતિ થાત. પરંતુ જેવું સાત તત્વોનું શ્રદ્ધાન છદ્મસ્થને થયું હતું તેવું જ કેવળી સિદ્ધ ભગવાનને પણ હોય છે. માટે જ્ઞાન આદિક હીનતા અધિકતા હોવા છતાં પણ તિર્યંચ આદિક અને કેવળી સિદ્ધ ભગવાનને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ કયો. જો પહેલા જે શ્રદ્ધા કરી હતી છદ્મસ્થ અવસ્થાની અંદર, એ શ્રદ્ધા જે છે એ ખોટી ઠરી છે એમ તો થયું નથી. કેવળ જ્ઞાન થયું એટલે છદ્મસ્થ અવસ્થામાં સમ્યક દર્શન થયું હતું અને જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા કઈ કેવળ જ્ઞાન થતા ખોટી થઈ ગઈ? એ કેવળ જ્ઞાન થતા એમ ખોટી થઈ ગઈ કે જીવ ને અજીવની જે શ્રદ્ધા હતી, આશ્રવ બંધની શ્રદ્ધા જે રીતે હતી, સંવર નિદ્રા અને મોક્ષની જે શ્રદ્ધા હતી એમાંથી કંઈ ખોટું ઠર્યું? એવું તો થયું નથી, શ્રદ્ધાંત તો બરાબર જ રહ્યું છે. જો ખોટું ઠર્યું હોત તો એમ કહેવાત કે ભાઈ આ હવે કેવળ જ્ઞાન થયું એટલે આ વાત તો બધી ખોટી થઈ ગઈ, તો એ શ્રદ્ધાંત હવે રહ્યું નહીં. પણ એમ તો નથી, એ શ્રદ્ધાંત જે છે એમાં તો શું થયું કે જ્ઞાન જે છે પરમ શુદ્ધ થયું છે, પૂર્ણ થયું છે, એટલે ઉલટું એ તો વધારે જ્ઞાન અપેક્ષાએ જોવા જઈએ તો અવગાઢપણું થયું, પરમ અવગાઢપણું થયું. એટલે બીજી પ્રતીતિ હતી, શ્રદ્ધા હતી એ તો એમ જ રહી, એટલે પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું તેને જો જૂઠ જાણ્યું હોત, ખોટું જાણ્યું હોત, એ કેવળ જ્ઞાન થતા એ શ્રદ્ધાન બધું ખોટું ઠર્યું હોત તો એ પ્રતીતિ નીકળી જાય, એ અપ્રતીતિ થાત. પણ એવું તો નથી થયું. જે સાત તત્વોનું શ્રદ્ધાન છદ્મસ્થ અવસ્થામાં હતું, છદ્મસ્થને હોય છે, એ જ બધું શ્રદ્ધાન જે છે એ કેવળી સિદ્ધ ભગવાનને પણ હોય છે. માટે જ્ઞાન આદિકની અહીંયા અધિકતા થઈ છે કેવળ જ્ઞાનમાં. અને જ્યારે શ્રુત જ્ઞાન હતું એ વખતે એ જ્ઞાન આદિકની એ કેવળ જ્ઞાનની અપેક્ષાએ હીનતા હતી, અને એથી વધારે હીનતા તિર્યંચને હોય, એને એટલું જ્ઞાન હોતું જ નથી, એને શબ્દો પણ નથી આવડતા. તો પણ એ સમ્યક્ત્વની અપેક્ષાએ, સમ્યક્ત્વ ગુણની અપેક્ષા એટલે જે શ્રદ્ધાન જે થાય એની અપેક્ષાએ તો બધું સરખું છે એમ કહેવું છે. એટલે જ્ઞાન આદિકમાં હીનતા હોય કે અધિકતા હોય, છતાં પણ હીનતા હોય એવા તિર્યંચ આદિકને અને જેને પૂર્ણ જ્ઞાન છે એવા કેવળી સિદ્ધ ભગવાનને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ કહ્યો. સમ્યક્ત્વ ગુણ સમાન છે અને જે શ્રદ્ધા છે એ સમ્યક છે, સમ્યક્ત્વ ગુણનું બરાબર પરિણમન થાય છે, એટલે શ્રદ્ધા સાચી થઈ, એટલે એ સમ્યક્ત્વ ગુણ તો સમાન જ છે એની વાત અહીંયા કરી. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ, એના વિશે હજી આગળ થોડી વાત આવશે એ પણ લઈશું અને આ પણ આપણે ફરીથી એનું રિવિઝન કરીશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રશ્ન હોય તો લઈએ. જો પ્રશ્ન નથી તો પછી આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.